તારીખ 15/6/1997 સમ્યત્વના આર્ટિકલ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 198, મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પ્રચલિત અર્થ જૈન સંપ્રદાયમાં સાચું, સત્ય અને ઉત્તમ એ બે એનો અર્થ પ્રચલિત છે. પછી નીચેના પેરેગ્રાફ કે સમ્યક્ત્વ પ્રગટ થવાથી આત્માના બીજા જે મુખ્ય ગુણો છે એ મુખ્ય ગુણોનું પરિણમન, એ પરિણમનને પણ આ જ વિશેષણનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે શ્રદ્ધા તો સમ્યક શ્રદ્ધા, જ્ઞાન તો સમ્યક જ્ઞાન, ચારિત્ર તો સમ્યક ચારિત્ર, પુરુષાર્થ તો સમ્યક પુરુષાર્થ, એમ સમ્યક્ત્વ પ્રગટ થતાં બધા ગુણોના પરિણમનને એનું વિશેષણ લાગુ પડે છે. કેમ કે તે પરિણામો, તે ગુણોના પરિણામો સમ્યક વિશેષતાયુક્ત થાય છે. એ પરિણામોમાં એક વિશેષતા આવે છે અને એ વિશેષતા છે એ સમ્યક્તા નામની વિશેષતા છે. તો સમ્યક્તા નામની વિશેષતા છે એટલે શું થાય છે કે એ ગુણો યથાર્થ રીતે પ્રવર્તે છે, એ ગુણોનું પરિણમન યથાર્થ થાય છે, શુદ્ધ થાય છે, આત્મસન્મુખ થાય છે, આત્મકલ્યાણકારી થાય છે. એ સમ્યક્ત્વને કારણે બધા ગુણોનું પરિણમન એવું થવા લાગે છે. અનુભવ છે એ જ્ઞાનની પર્યાય છે. આપણે ગુણભેદથી વિચારીએ છીએ કે સમ્યક્ત્વ શું છે, તો સમ્યક્ત્વ પણ એક આત્માનો ગુણ છે, આત્માની શક્તિ છે. જેમ જ્ઞાન ગુણ છે, જેમ શ્રદ્ધા ગુણ છે, આનંદ ગુણ છે, પુરુષાર્થ ગુણ છે, વીરિ ગુણ કહે છે અને આપણે પુરુષાર્થ, એમ સમ્યક્ત્વ પણ એક ગુણ છે અને એ મૂળભૂત ગુણ છે. સજીવન મૂર્તિની ઓળખાણ સમ્યક્ત્વથી થાય છે. ભલે એ સર્વજ્ઞ હોય તો પણ કૃપાળુદેવે બહુ જ ગૂઢ અને સૂક્ષ્મ વાત કરી છે. કોઈ પ્રગટ કારણના અવલંબન થી પત્રાંક 504 કોઈ પ્રગટ કારણનો અવલંબન લઈને વિચાર કરીને પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિ રૂપથી ઓળખવામાં આવે તો તેનું મહાન ફળ છે. પ્રગટ કારણ શું હોય? એ સર્વજ્ઞનું મૂર્તિ હોય તો એ પ્રગટ કારણ છે, અથવા એ સર્વજ્ઞનું વર્ણન હોય એવું શાસ્ત્ર હોય એ પ્રગટ કારણ છે. તેના ઉપર વિચાર કરીને પરોક્ષ ચાલ્યા આવતા એટલે ભૂતકાળથી થયા થતા આવતા એવા સર્વજ્ઞો, અને તીર્થંકરો થયા અને કેવળીઓ થયા એ વગેરે, એવા સર્વજ્ઞ પુરુષનું માત્ર સમ્યક દ્રષ્ટિ રૂપે પહેચાન થાય, સર્વજ્ઞપણે ન લીધું, સમ્યક દ્રષ્ટિપણે ઓળખાણ થાય, તો તેનું ફળ મહાન છે. અને જો એમ ન થાય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનો કોઈ આત્મા સંબંધી ફળ નથી. સર્વજ્ઞને ભલે સર્વજ્ઞ કહે, સર્વજ્ઞ કહીને માને, પૂજે, ભક્તિ કરે, તો પણ એનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી. એવું અનુભવમાં આવે છે, એવું અમારા અનુભવમાં આવે છે. એક વાત પરોક્ષની કરી, પરોક્ષ સર્વજ્ઞને કરી. હવે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ સમુસરણમાં બિરાજમાન હોય, પ્રત્યક્ષ એવા સર્વજ્ઞ ભગવાનને પણ કોઈ કારણથી, કોઈ વિચારથી અને કોઈ અવલંબનથી સમ્યક દ્રષ્ટિ રૂપે પણ ન જાણે તો તેનો આત્મપ્રત્યય ફળ નથી. હવે ત્યાં તો શું છે કે શું કારણ છે કે બધા એમને સર્વજ્ઞ તરીકે પૂજે છે, શું એમના 34 અતિશય છે, અષ્ટ પ્રાતિહારી છે, શું એમનો એ બધામાં એમનું આખું વર્ણન આવી જાય છે બહારનું. એનું અવલંબન લઈને, એનો વિચાર કરીને એમાં વાણી ને બધું આવી જાય છે, અંગુપાંગ બધું આવી જાય છે. જો એને સમ્યક દ્રષ્ટિપણે ન જાણ્યા હોય, એટલે સમ્યકપણે ન પકડ્યું હોય, તો તેનું આત્મપ્રત્યય ફળ નથી. પરમાર્થથી તેમની સેવા કે અસેવા, સેવાથી કે અસેવાથી જીવને કોઈ જાતિભેદ થતો નથી, એટલે કાંઈ ફરક પડતો નથી. સેવા કરે તો ભલે અને સેવા ન કરે તો ભલે, ઓળખાણ વગરની સેવા નહીં સેવા બધું નકામું છે. એટલા માટે તેને કોઈ સફળ કારણરૂપથી જ્ઞાની પુરુષોએ સ્વીકાર નથી કર્યો એમ માલુમ પડે છે. એવું માલુમ થાય છે કે જ્ઞાની પુરુષે એની સેવાનો કાંઈ સ્વીકાર કર્યો નથી, કે એની પૂજા ભક્તિનો કે એના સમર્પણનો પણ કાંઈ સ્વીકાર કર્યો નથી. એ વાત એમણે સર્વજ્ઞ માટે લીધી છે, એટલે ઉત્કૃષ્ટ દાખલો લીધો. એ જ વાત મુનિને લાગુ પડે છે, એ જ વાત જ્ઞાની પુરુષને લાગુ પડે છે, સજીવન મૂર્તિ ત્રણેયને લાગુ પડે છે. એમાંથી એમ ફલિત થાય છે કે સજીવન મૂર્તિને ઓળખવાનું કારણ એક સમ્યક્ત્વ છે, કેમ કે એ ત્રણેયમાં કોમન ફેક્ટર છે, પૂરેપૂરું પ્રગટને પ્રસિદ્ધ છે. એટલું જ નહીં, એ સમ્યક્ત્વ બીજા બધા ગુણોમાં પ્રદર્શિત થાય છે, અને શ્રદ્ધા જ્ઞાનમાં તો ખાસ શ્રદ્ધા જ્ઞાન તો વધારે વ્યક્ત થાય છે. તો એ જ્ઞાન પકડાય છે કે આ સમ્યક જ્ઞાન કામ કરે છે, આવું જ્ઞાન કામ કરે છે, સમ્યક જ્ઞાન કામ કરે છે. એ આપણે હવે નીચેનો જે વિષય ચાલશે એના ઉપર ખાસ લેશું, કેમ કે એમાં આપણે અનેક ગુણોમાં સમ્યક્ત્વ પ્રધાનતા ક્યાં ક્યાં આવી એ વ્યૂ પોઈન્ટ ઉપરથી આપણે આખા આર્ટિકલનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે સમ્યક્ત્વથી ઓળખાય છે, અને એ ઓળખવાનું ફળ મહાન છે, એટલે કે એ ઓળખવાનું ફળ નિર્વાણ પદ છે. એ એક પત્રમાં કૃપાળુજીએ કહ્યું છે કે તેથી એમ ફલિત થાય છે કે જ્ઞાની પુરુષની ઓળખાણનું ફળ નિર્વાણ પદ છે. આવી એક બહુ મોટી વાત ઓળખાણની હોવાથી એ વાત જેને સમજાય છે એને એની જરૂરત સમજાય છે, એનું મહત્ત્વ સમજાય છે, અને તેથી એને ઈચ્છે છે, કોઈ પણ ભોગે ઈચ્છે છે અને ઓળખી લે છે. ઈચ્છે છે ત્યારે, કોઈ પણ ભોગે ઈચ્છે છે ત્યારે ઓળખી લે છે. એક વાત 335માં કહ્યું કે માત્ર સત્પુરુષને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, એ ઓટોમેટિક પછી ઊભું થાય છે. ઓળખાણ થયા પછી એની ભજના છે એ ઓટોમેટિક આવે છે અને તે તેવો થાય છે, એટલે કે જ્ઞાની થઈ જાય છે અને તે ઉત્તમ કોટિનો મુમુક્ષુ કહેવા યોગ્ય છે એમ 335માં એ વાત એમણે સ્થાપી છે. એ બહુ મહત્ત્વની વાતો એમણે જ્ઞાની પુરુષના વિષયમાં ઘણી કરી લીધી છે. એમણે કદાચ એમ કહી શકાય કે મેં જે જૈન સાહિત્ય વાંચ્યું છે એમાં સત્પુરુષના વિષયમાં જેટલા પડખા એમણે ખોલ્યા છે એટલા કોઈ જ્ઞાનીઓએ ને આચાર્યોએ ખોલ્યા નથી. એ એક એમનો અદ્વિતીય કાર્ય છે એમ કહી શકાય. જોકે બધા જ્ઞાનીઓને આચાર્યોને એનું જ્ઞાન હોય છે પણ આપણને તો પીરસે એ ખાવા મળે, એમના જ્ઞાન ભંડારમાં હોય એ આપણને કામમાં ન આવે. એ ભંડારમાંથી કાઢીને આપણા ભાણામાં મૂકે એટલું આપણે ખાઈ શકીએ, એટલે આપણા માટે વિશેષ ઉપકારી થાય છે. હા, યોગ્યપણું છે ઓળખવા માટેની યોગ્યતા, યોગ્યપણું નહીં, યોગ્યતા આવે પછી ઓળખે ને ઓળખે પછી દ્રષ્ટિ સમ્યક થાય. હવે થોડો વિચાર વિચારી લેતો એના ઉપર કે સમ્યક્ત્વ છે એ અંતરદૃષ્ટિનો વિષય છે, કેમ કે એ આત્માનો સ્વભાવ છે. અંતરદૃષ્ટિ સ્વભાવને પકડે છે, એની પહોંચ સ્વભાવના ઊંડાણ સુધી છે અંતરદૃષ્ટિની. એટલે એવી અંતરદૃષ્ટિ જેને પ્રગટ થાય છે એ સમ્યક્ત્વ અથવા સમ્યક સમકીતીને ઓળખે છે. એટલે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે એ અંતરદૃષ્ટિવાન લેવા. જે જીવો બહિર્દૃષ્ટિવાન છે તે બાહ્યક્રિયાને, બાહ્યત્યાગને, બાહ્ય ક્ષયોક્ષમને, બાહ્ય વિભાવને, તે શુભભાવોને એને પકડે છે. એ છીછરી દ્રષ્ટિ છે, એનું ઊંડાણ નથી કાંઈ, અને એથી એ દ્રષ્ટિથી સ્વભાવ સુધી જવાતું નથી. કેમ કે સ્વભાવ અંતરતત્વ, અંતરતત્વ છે, અંદરનું તત્વ છે, એટલે કેવળ અંતરદૃષ્ટિનો જ એ વિષય થાય છે. આપણે તો શું વિષય ચાલ્યો કે સમ્યક્ત્વ પ્રગટ થવાથી આત્માના અન્ય મુખ્ય ગુણોના પરિણમનને તેનું વિશેષણ લાગુ પડી જાય છે. એટલે એના પર્યાયોને, એ ગુણોના પર્યાયોને સમ્યક્ત્વ શબ્દના પ્રયોગથી કહેવામાં આવે છે કે ભાઈ આ તો સમ્યક જ્ઞાનની વાત છે, જ્ઞાનની વાત છે ને સમ્યક જ્ઞાન છે એમ કહેવામાં, એ વિશેષણ લાગે છે સમ્યક્ત્વ થતાં બધા ગુણોને, મુખ્ય ગુણોને. જેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક પુરુષાર્થ વગેરે વગેરે. પ્રથમ સમ્યક્ત્વ એટલે પહેલું વહેલું સમ્યક્ત્વ ચતુર્થ ગુણ સ્થાનમાં શુદ્ધ ઉપયોગના કાળમાં પ્રગટ થાય છે. સમ્યક્ત્વનું પરિણમન ક્યાંથી શરૂ થાય કે જ્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટ થાય છે. આત્મા સ્વરૂપે નિર્વિકલ્પ છે, સામર સ્વરૂપ છે ને, પરિણામમાં વિકલ્પ છે, અંદર સ્વભાવમાં વિકલ્પ નથી. નિર્વિકલ્પ સ્વરૂપનો ઉપયોગ થાય, નિર્વિકલ્પ સ્વરૂપ કે શુદ્ધ સ્વરૂપ ઉપયોગ તેમાં એકાકાર થાય, તદાકાર થાય, તન્મય થાય, તેવો થાય ત્યારે એને શુદ્ધ ઉપયોગ કહે છે અથવા એને નિર્વિકલ્પ ઉપયોગ પણ કહે છે. અને એમાં એ વખતે ચારિત્ર ગુણની પર્યાયમાં બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ થતી નથી, તેથી ત્યાં કોઈ રાગ પ્રગટપણે હોતો નથી. ચારિત્ર ગુણમાં અબુદ્ધિપૂર્વકનો રાગ અપ્રગટ લેવામાં આવ્યો છે. તેથી રાગની જે આડસ હતી, જે રાગથી અંતરાય થતો હતો સ્વરૂપ દર્શનમાં, સ્વરૂપના સાક્ષાત્કારમાં, તે પડદો ખસી ગયો, અવરોધ મટી ગયો. અને જે જ્ઞાન સામાન્યની અંદર જ્ઞાન વેદન હતું, તે વેદનની ડિગ્રી વધી, તારતમ્યતા વધી અને પ્રગટ સ્વસંવેદન રૂપે પોતાના જ્ઞાનનો જ્ઞાનથી અનુભવ થયો. જ્ઞાનનો જ્ઞાન વડે જ્ઞાનથી અનુભવ થયો. અવલંબન શુદ્ધ સ્વરૂપ ઉપર છે અને અનુભવન પોતાની પર્યાયનો છે, ઉપયોગનો છે. એવી રીતે જે શુદ્ધ ઉપયોગ થયો એને આત્મ સાક્ષાત્કાર કહે છે, એને સ્વાનુભવ કહે છે, સ્વાનુભૂતિ કહે છે, એના સેંકડો નામ છે ગુણભેદે. તે કાળમાં પહેલું વહેલું સમ્યક્ત્વ પ્રગટ થાય છે, સમકાળે, તે જ કાળે પ્રગટ થાય છે. અબુદ્ધિપૂર્વકનો રાગ ને લઈને ઉપયોગ ક્ષણ માત્રમાં છૂટી જાય છે અને સ્વવિકલ્પ દશામાં આવે છે, નહીં તો ડૂબી ગયો. એકવાર ઉપયોગ તો સ્વરૂપમાં ડૂબ્યો, અનુભવ થયો ત્યારે, અનુભવ થયો અને સ્વરૂપમાં ડૂબ્યો ઉપયોગ, એ બહાર શું કરવા આવે? અહીંયા તો આનંદ મળે છે, અને સ્વરૂપના અપૂર્વ આનંદનો ભોગવતો છે એ વખતે. ઉપયોગને શું કરવા બહાર આવવું જોઈએ? છતાં ઉપયોગ બહાર નીકળી જાય છે, ઈચ્છતો નહીં હોવા છતાં. ભાવના તો એવી ઉત્પન્ન થાય છે કે હવે પછીની મારી અનંત કાળાવલિ આવા આત્માના આનંદના ભોગવટામાં જ વહો, મારે બહાર નીકળવું જ નથી. છતાં પણ ચારિત્ર ગુણ અધૂરો હોવાથી અને બહુ જ જઘન્ય અંશે શુદ્ધ થયો હોવાથી, જઘન્ય એટલે બહુ અલ્પ, અલ્પ વિતરાકતા પ્રગટી હોવાથી, અલ્પ સ્થિરતા હોવાથી અસ્થિરતાને લઈને બહાર આવી જાય છે. ત્યાં જ્યાં ચારિત્ર ગુણ અધૂરો છે ત્યાં રાગ છે ને છે, એ રાગ અબુદ્ધિપૂર્વકનો છે, એટલે પોતાને પણ પકડાતો નથી ઉપયોગમાં, એટલો સૂક્ષ્મ છે, કેવળ જ્ઞાન ગોચર છે. પોતાને તો એમ જ લાગે કે મને, હું વિતરાગ થઈ ગયો, એક તો મારું સ્વરૂપ પૂર્ણ વિતરાગ છે એ અનુભવમાં આવ્યું, અને એની વિતરાગતા અનુભવમાં આવી, અને એકાકાર થઈને અનુભવમાં આવી, એટલે એને તો એકવાર એમ જ લાગે કે હું વિતરાગ થઈ ગયો. એટલે સૌભાગભાઈ એમ કીધું કે અંબાલાલ તું હવે વચમાં બોલમાં, હું તને કેવળ જ્ઞાન થશે ને હમણાં એટલે બધું કહીશ, પછી તારે જે પૂછવું એ પૂછજે મને. હવે ભૂલી ગયા છે કે આ વૃદ્ધાવસ્થા છે, ગ્રસ્થ દશા છે, મુનિ પણ પ્રગટ થયું નથી, કેવળ જ્ઞાન ક્યાંથી થાય? અનુભવ એવો છે, બધું ભૂલવાડી દીધું. સાંભળ્યું છે કે બેન્સરીને એવું થયું, એ ભૂલી ગયા સ્ત્રી પર્યાયમાં કેવળ જ્ઞાન નો છે, એને એમ છે હું લઈ લઉં હમણાં કેવળ જ્ઞાન. શાસ્ત્રો ખાસ માહિતાનું હોય, સ્વરૂપ સ્વરૂપમાં થઈ ગયું હોય, અને શાસ્ત્રનો કોઈ એવો સિદ્ધાંતિક અભ્યાસ હોય નહીં કે ભાઈ સિદ્ધાંતમાં કેવળ જ્ઞાન થાય ત્યારે શું શું હોય. ત્યાં તો કેવળ જ્ઞાન થાય ત્યારે એટલા બધી વાતો લીધી છે કે વ્રજનારા સહનન હોય સિવાય કેવળ જ્ઞાન ન થાય, એટલે હાડકાનું વર્ણન દીધું છે, તેના હાડકા કેવા હોય શરીરના, નહીતર તો એ તો જળ છે, ના ચૈતન્ય છે, તો પણ ધ્યાનસ્થ અવસ્થામાં એ પ્રકાર ઊભો થાય છે. એટલે ઉલ્લાસમાં આવી જાય છે. જેને શુદ્ધોપયોગને આનંદ પ્રગટે છે એ ઉલ્લાસમાં આવી જાય છે કે જો હું મારી શક્તિથી મારા વડે હું સ્વરૂપમાં લીન થઈ શકતો હોય તો હું પછી રહી શું કરવાનો જાઉં? મારી શક્તિથી થયો છું, કોઈના કોઈના મદદથી તો થયો નથી, મારી તાકાતથી થયો છું. અને રહ્યો અંદર તો હવે કાયમ શું કરવાનું? હારું રહી શકું એને શક્યતા પૂરી દેખાય છે. અને શક્યતા દેખાય છે એટલે ઓવર એસ્ટિમેટ કરી જાય છે, એવું થાય છે કોઈ કોઈને. એનું કારણ રાગ પકડાતો નથી. એ વખતે રાગ બુદ્ધિપૂર્વકનો હોતો નથી ને અબુદ્ધિપૂર્વકનો પકડાતો નથી, એ કારણ છે. જ્ઞાનને બેર કરવાની પણ ધ્યાનસ્થ અવસ્થા જે શ્રેણી માંડે છે એમાં અમુક પોઝિશન હોય છે. એને લઈને કોઈ વાત છે એવી? જેમ માણસ ગુસ્સે થાય ત્યારે અમુક પરિસ્થિતિ થાય, સ્પેસિફિક હશે ત્યારે અમુક પરિસ્થિતિ થાય, રડે ત્યારે અમુક પરિસ્થિતિ થાય, એમ શરીરના અવયવોને અને જીવના પરિણમનને એવો નિમિત્ત નૈમિતિક શોભન છે. બહુ ગભરાટને બીક થાય તો માણસને ઝાડા ઉલટીને પેશાબ થઈ જાય, છૂટી જાય, પેશાબ છૂટી જાય, ઝાડા થઈ જાય, ઉલટીઓ થવા માંડે, ચક્કર આવવા માંડે. તો એ બધા જે ફિઝિકલ ઓર્ગન ઉપર જે અસર આવે છે, બહુ ચિંતા થાય તો માણસને ડાયાબિટીસ થઈ જાય છે. ડાયાબિટીસ થાય એમાં 99% ચિંતા થવાનું કારણ છે. કેટલાકને હેરિડિટરી હોય છે વારસાગત પણ, બાકી બહુ ચિંતિત અવસ્થામાં રહેતા હોય એનું ડાયાબિટીસ થઈ જાય છે. પેનક્રિયાસ ફેલ થવાનું કારણ એ છે કે ચિંતાની અસર પેનક્રિયાસ ઉપર આવે છે. પેનક્રિયાસનું જે ફંક્શન છે એ ખલાસ થઈ જાય છે. આત્માના શક્તિની મજબૂતાઈ છે એની સાથે શરીરની મજબૂતાઈનો સંબંધ લીધો છે. એવો પુરુષાર્થ જે કરી શકે છે એવા પુરુષાર્થમાં રહી શકે છે, એવા સહનન વાળા જ રહી શકે બીજાનો રૂપ. ધ્યાનસ્થ અવસ્થાના બે પ્રકાર જે લીધા છે, એક પદ્માસન અને એક ખડગાસન, તો એ બંને આસન એવા છે કે જેમાં શારીરિક અવયવોનું ચંચળ પણ નથી થતું. અને એ બંને શરીરની અવસ્થાઓ અંતર્મુખ થવામાં પ્રેક્ટિકલી સ્યુટેબલ છે. બીજી અવસ્થાઓ કરતા એ મોસ્ટ સ્યુટેબલ છે પ્રેક્ટિકલી. અને એ રીતે જે પ્રયોગ કરતા હોય એને ખ્યાલ આવે છે એ બરાબર છે. આ આસનની અંદર જ ધ્યાન કરવું જોઈએ. જે ધ્યાન કરતા હોય અને જેનો પુરુષાર્થ ચાલતો હોય એને એ પોઝિશન એ આસન એને સાનુકૂળ પડે છે, બીજું નથી સાનુકૂળ પડતો. બાકી થાય ગમે તે સ્થિતિમાં, હલતા ચાલતા થઈ જાય ને સુતાય થઈ જાય. ઉપયોગ ન થાય એમ નથી કેવું, ધ્યાન ન થાય એમ નથી કેવું, પણ વિશેષતા જે છે અથવા હા હા બેટર પોઝિશન છે એ વાત ચોક્કસ છે. કોઈ પણ કાર્ય કરવા માટે જેમ કોઈ પણ પોઝિશનની સ્યુટેબિલિટી હોય છે એના જેવી વાત છે. પ્રથમ સમ્યત્વ ચતુર્થ ગુણ સ્થાનમાં શુદ્ધોપયોગના કાળમાં પ્રગટ થાય છે, પરંતુ સમ્યત્વને શુદ્ધોપયોગની સાથે સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. એટલે પહેલું પ્રગટ થાય ત્યારે તો સમવ્યાપ્તિ હોય, એટલે શુદ્ધોપયોગ પણ વ્યાપેલું હોય, પર્યાયમાં સમ્યત્વ પણ વ્યાપેલું હોય. પછી શુદ્ધોપયોગ માટે એને અશુદ્ધ ઉપયોગ થાય, એટલે શુભ અશુભ ઉપયોગ થાય સવિકલ્પ દશામાં, ત્યારે સમ્યક્ત્વ છૂટી ન જાય, સમ્યક્ત્વ વ્યાપેલું રહે, એને વિષમ વ્યાપ્તિ કહે છે. સાથે પણ વ્યાપે અને સાથે ન હોય તો પણ વ્યાપે. એટલે ભલે સમ્યક્ત્વ શુદ્ધોપયોગના કાળમાં પ્રગટ થતું હોય તો પણ શુદ્ધોપયોગની સાથે એની સમવ્યાપ્તિ પણ છે અને શુદ્ધોપયોગ ન હોય ત્યારે એની વિષમ વ્યાપ્તિ છે, એટલે ત્યારે પણ એ વ્યાપ્તતા થાય જ છે, વ્યાપેલું તો રહે છે, પ્રગટ તો રહે છે. હા, પ્રગટે ત્યારે સમવ્યાપ્તિ, પછી એ તો ક્ષણિક ઉપયોગ હોય છે, તરત બહાર આવે છે, શુભાશુભ પરિણામ ચાલુ થાય છે, પણ સમ્યક તો ચાલુ રહે છે. ઉપયોગ ભલે અશુદ્ધ થાય, સમ્યક તો અશુદ્ધ નથી થતો, એ ચાલુ જ રહે છે. એ પહેલેથી જ પૂરું શુદ્ધ પ્રગટ થાય છે અને હંમેશના માટે એ પૂરેપૂરું શુદ્ધ જ રહે છે. એટલે તિર્યંચ અવસ્થામાં ખાબોચિયાના દેડકાને સમ્યક તો પ્રગટ થાય અને નિર્માણ પદ પામેલા સિદ્ધ પરમાત્માઓ છે એમને જે સમ્યક તો પ્રગટ છે, એ સમ્યક્ત્વ અપેક્ષા એ બે સરખા છે. સમ્યક્ત્વની અપેક્ષા લેવામાં આવે તો બે સરખા જ છે, કાંઈ ફેર નથી. આ વિષય પંચાધ્યાયના ઉત્તરાર્ધમાં શાસ્ત્રકારે બહુ સારી રીતે ચર્ચ્યો છે, બહુ ઘણી ગાથાઓમાં ચર્ચ્યો છે આ વિષય. અર્થાત સમ્યક્ત્વ શુદ્ધોપયોગના કાળમાં રહે છે અને શુભ અશુભ ઉપયોગ, જે અશુદ્ધ ઉપયોગ છે, તેના કાળમાં પણ રહે છે, ચાલ્યું નથી જાતો. ત્યાં પર એમાં શું છે, શુભોપયોગમાં લોકોને બહુ વાંધો નથી આવતો, કેમકે શુભોપયોગમાં આત્માનો વિકલ્પ હોય, સ્વરૂપનો વિકલ્પ હોય, દેવગુરુ શાસ્ત્રોનો વિકલ્પ હોય. પણ અશુદ્ધ ઉપયોગમાં પાપ ભાવ છે, ત્યારે પણ સમ્યક્ત્વે ચાલુ રહે છે. એ બાહ્ય દ્રષ્ટિવાળાને એ ઘૂંટડો ગળે ઉતરે એવો નથી. એટલે સમ્યક્ત્વ ઓળખવામાં બહુ મોટી વાત છે. અહીંયા એટલે આ પ્રકરણમાં સમ્યક્ત્વને અનેક પડખાથી ચર્ચાનો પ્રસંગ છે. આપણે જે આર્ટિકલ છે એ તો સમ્યક્ત્વની ચર્ચાનો પ્રસંગ છે કે એના કેટલા પડખા છે એને આપણે સમજવું જોઈએ. ત્યારે તેના ઉત્પન્ન થવાના કારણની પણ થોડી ચર્ચા આવશ્યક છે. જ્યારે સમ્યક્ત્વની ચર્ચાનો પ્રસંગ છે ત્યારે એ સમ્યક્ત્વ ઉત્પન્ન કયા કારણથી થાય છે એ વાત પણ આવશ્યક અથવા સમજવી જરૂરી છે. કેમ કે જેને સમ્યક્ત્વ નથી થયો એને તો સમ્યક્ત્વારે એટલો પ્રયોજન નથી, સમ્યક્ત્વના કારણ સાથે એટલું પ્રયોજન છે, એટલે એ જરૂરી છે. કારણ કે સમ્યક્ત્વરૂપી કાર્યનું કારણ મુમુક્ષુની ભૂમિકામાં હોય છે. સમ્યક્ત્વ તો એક ઓરિયન્ટેડ પોઝિશન છે, એક રિઝલ્ટ આવેલી વાત છે. એના પહેલાં કેટલીક પૂર્વ તૈયારી કારણરૂપે થઈ છે, એ મુમુક્ષુની ભૂમિકામાં થઈ છે. પછી મુમુક્ષુને અજ્ઞાની કહો કે જે કહો તે, અને મુમુક્ષુ બે જાતના, મુખ્ય બે, આમ તો ઘણા સ્તર છે કે એક સમ્યત્વને જ્ઞાની દશા જ્ઞાન દશાને લાયક અને એ જ્ઞાન દશાને લાયક નહીં એવા. નાલાયક શબ્દ ખરાબ લાગે. પણ બે પ્રકાર મુખ્ય આપણે પાડીએ તો બે પ્રકાર છે. એટલે જ્યારે કોઈ પ્રશ્ન નીકળે ત્યારે એને સ્પેસિફાઈ કરવો જ પડે, તમે કોની વાત કરો છો તમે, નહીતર અન્યાય થાય. કારણ કે સમયત્વરૂપી કાર્યનું કારણ મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થાય છે, એટલા માટે એવા કારણ સંપન્ન મુમુક્ષુ સમ્યત્વ પ્રગટ થાય એવું કારણ જેને સંપન્ન થયું છે, પ્રાપ્ત થયું છે, એવા મુમુક્ષુ એવા મુમુક્ષુને સ્મૃતિ હોય ને વિસ્મૃતિ થઈ જાય, વિસ્મૃતિ હોય સ્મરણમાં આવે, રિલેટેડ છે. લક્ષ્ય છે એ જરૂરી છે, છૂટે જ નહીં, એનું નામ લક્ષ્ય. અને વેપારીને સમજાવાય તો એમ સમજાવાય કે જો ભાઈ તારું લક્ષ્ય ક્યાં છે, પૈસા ઉપર. પછી કોઈ સારો ઘરાક આવે અને એની ભાઈ ખર્ચો કરી નાખ તો તારું લક્ષ્ય બદલાણું નથી. એકના એક છોકરાને એક દિવસમાં જેટલા પૈસા વાપરવા ન આપે એથી 3-4-10 ગણા પૈસા હારા ઘરાક નહીં પાછળ વાપરી નાખે, વાપરી નાખે કે નહીં. હે, ઈ અત્યારે તો તિજોરીમાંથી ગયા જ નહીં, તેના પરિણામ ક્યારે ફરશે એની કોઈ ગેરંટી છે? તમારું લક્ષ બહુ પાવરફુલ છે એટલે તમે પ્રાયર ઇન્વેસ્ટમેન્ટમાં જાઓ છો, હિસાબ તો તમે છો એટલા, પણ એના પરિણામ તમારા કાબૂની વાત તો નથી ને. હે, ફરી ન જાય તો પછી એની કોઈ ગેરંટી ખરી કે નહીં? અરે ડોક્યુમેન્ટ એસાઇન કર્યા હોય તો ફરી જાય, બરાબર કે નહીં? છતાં લક્ષ્ય છે, પૈસા ઓછા કરે છે ખિસ્સામાંથી, લક્ષ્યમાં મજબૂતાઈ વધે છે, એ મજબૂત લક્ષ્યની નિશાની છે. કારણ કે લક્ષ્યની પકડ ભારે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યું આ તો લક્ષ્યની પકડ ભારે છે એમ કહેવાય. એટલે ક્રિયા અને લક્ષ્યની ઉલટી સુલટું પરિણમન છે. ક્રિયામાં પૈસા ઘટવાની ક્રિયા થાય છે અને લક્ષ્યને એ અનુકૂળ પડે છે, પ્રતિકૂળ નથી. તો વિસ્મરણ થવાનો તો સવાલ જ નથી કે પૈસા વાપરી નાખે છે માટે લક્ષ્ય છૂટી ગયું, ભૂલી ગયો માટે પૈસા વાપરે છે, એવું તો નથી. ચાલુ જોઈએ લક્ષ્યને સ્મરણ વિસ્મરણ સાથે, કાંઈ સંબંધ નથી. અને યશોબીજી ગાયું ને, મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરણ, એ મન શબ્દ લક્ષ્યના સ્થાનમાં છે. તું એ રસોઈ કરે કે કપડાં ધોવે, એનું લક્ષ્ય એક જ જગ્યાએ છે. એ બધા દ્રષ્ટાંતો સામાન્ય બધા સંસારિક જીવોને પણ અનુભવમાં આવે એવા છે કે લક્ષ્યને ક્યાં સમજવું, એવી રીતે આ શબ્દનો પ્રયોગ થાય. કે સ્વચ્છંદ તો છોડી દીધો એણે સૌથી પહેલાં, અત્યારે તો મુમુક્ષુ જ્ઞાનીઓના જજમેન્ટો લખે છે કે કોઈ કૃપાળુદેવને અહીંયા ભૂલ થઈ છે, કાનજી સ્વામી અહીંયા ભૂલ્યા છે, ટોડો નદીને અહીંયા ભૂલ થઈ છે. પણ એ તો બહુ ફાટેલો સ્વચ્છંદ હોય એનું કામ છે, બહુ ફાટી ગયો સ્વચ્છંદ. પણ સ્વચ્છંદ બિલકુલ છૂટી જાય ત્યારે પરલક્ષ છૂટી જાય, પરલક્ષમાંથી સ્વચ્છંદ જન્મે છે. એટલું સ્વલક્ષમાં આવી જાય છે, મારે તો મારું, આત્મકલ્યાણ સિવાય મારે પ્રયોજનને મતલબ છે જ નહીં ને. રોગિષ્ઠ માણસને જે ડાક્ટરની દવાથી રોગ મીટ્યો એ ડાક્ટર ઘરે જઈને દાળ ભાત ખાય છે કે બીજું કાંઈ ખાય છે એની સાથે સંબંધ કરો કે ભાઈ હું ખાઈને આવ્યો હતો મારો રોગ મટાડ્યો એને, તો બીજા ડાક્ટરને કહું તમે પણ એ ખાજો. મારા ડાક્ટરને આ ભાવતું હતું ને એ બોલા ડાક્ટરને એ ભાવતું જ નથી, તો એ રોગ ન મટાડ્યો એવું કાંઈ થોડું છે કે એની સાથે કાંઈ સંબંધ નથી. દર્દી તો એટલું જ જોવે છે કે મારો દર્દ મટે છે કે નહીં, મને આ ડાક્ટર પર વિશ્વાસ છે, વાત પૂરી થઈ ગઈ એને, એથી આગળ એનો ક્રાઇટેરિયા નથી. ડાક્ટર પર, ડાક્ટર દર્દીનો સંબંધ વિશ્વાસ ઉપર જ છે, નહીં ગામમાં 500,000 ડાક્ટર બેઠા છે, ઊંચી ડિગ્રી વાળા હોય છે, તોય તે વિશ્વાસનો સંબંધ છે. એ વિશ્વાસ એના ઉપર બંધાય છે, દરજ માટે એના ઉપર અનુભવથી વિશ્વાસ મૂકે છે, એમને તો વિશ્વાસ મૂકતા નથી. એટલે સ્વચ્છંદ મત આ ગ્રહ સુધી પોતાનો સ્વચ્છંદ પણ નહીં, પોતાનો મત નહીં, મારો મત આમ છે એ વાત ભૂલી જાય, મારો મત નથી પડતો એ વાત ભૂલી જાય, એમનો મત મારો નથી. સુભાગભાઈના પત્રમાં એ દેખાય છે, પત્રે પત્રે એમાં દેખાય છે, આપણે કહ્યું તે ખરું, આપણે કીધું તે ખરું, અને આપ જે કરો તે ખરું, જા વાતે વાતે આવશે. આગ્રહ નહીં કોઈ વાત, પોતાની વાતનો કોઈ આગ્રહ નહીં, ફરતે સદગુરુ લક્ષ, એના લક્ષમાં એક સદગુરુ સિવાય ક્યાંય છે નહીં. હવે એટલે ટોટલી આજ્ઞાકારી છે, આમાં આવી ગયો સમકિત એને માખ્યો, હા એને સમકિત કહી દીધું છે, અહીંથી શરૂઆત છે, ત્યારથી તે જીવના પરિણામ સમય પ્રસન્નું થાય છે. આ તો પૂર્વ ભૂમિકાનો વિષય હવે આપણે શરૂ થાય છે. અહીંથી મુમુક્ષુની ભૂમિકામાં એવા કારણ સંપન્ન મુમુક્ષુને સમ્યક સન્મુખ પરિણામવાળા મુમુક્ષુ કહેવામાં આવે છે. અને શાસ્ત્રમાં એ વિષય છે, સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિનો વિષય ચર્ચો છે જ્ઞાનીઓએ. ઓર મુમુક્ષુ કી ભૂમિકામાં જ્ઞાન હિ એકમાત્ર સાધન છે, અને સાધનની અપેક્ષા લેવામાં આવે તો મુમુક્ષુ પાસે જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી, એ જ્ઞાન જ સાધન છે મુમુક્ષુને તો, કેમ કે બીજું બધું ઊંધું ચાલે છે. ચારિત્ર ગુણમાં એ રાગ છે, દર્શન મોહ પણ સમ્યક્તની વિરુદ્ધ ચાલે છે, શ્રદ્ધા પણ જ્ઞાનની અંદર સ્વભાવ અંશ ખુલ્લો છે, એટલે જ્ઞાન વિવેક કરે છે, હિત અહિતનો સુખ દુઃખનો પ્રયોજનનો વિવેક જ્ઞાન કરે છે, એ જ્ઞાન એક જ સાધન છે. અવળું ચાલે જ્ઞાની સાધન છે એમ નથી કહેવાનું, અવળી મતી કામ કરે એને સાધન નથી કહેવું, પણ જેને કાંઈક આત્મકલ્યાણનો વિચાર આવ્યો છે, આત્મકલ્યાણ મારે કરવું છે, એને એનું જ્ઞાન જ સાધન છે, એ સિવાય એની પાસે બીજું કોઈ સાધન નથી. સાધનની અપેક્ષા લેવા જાય તો જ્ઞાન જ સાધન છે. મુમુક્ષુની ભૂમિકામાં શ્રદ્ધા છે એ મિથ્યા શ્રદ્ધા છે, અને મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાન ભલે સમ્યક ન હોય પણ યથાર્થ હોઈ શકે છે. કેટલું યથાર્થ? કે જેટલા વિપરીત અભિપ્રાયો મટાડે એટલું યથાર્થ, જેટલા વિપરીત અભિપ્રાયો ઉભા હોય તેટલું અયથાર્થ. જ્ઞાનની અંદર બે પડખા પડે છે, એને ઉપમાની ભાષામાં શાસ્ત્રકારોએ એવી ઉપમા આપી છે કે જ્ઞાનમાં એક વિવેક મલ્લ છે ને એક અવિવેક મલ્લ છે, અને બે લડે છે. એટલે પરિણામ બે બાજુ ના થાય એમ મોક્ષોને કાયમ. સંસાર તરફથી પરિણામે થાય અને આત્મકલ્યાણ કરવા તરફના પણ પરિણામ થાય, બે બાજુ પરિણામ હાલે. અને એમાં એમાં આત્માને બિચારાને હેરાન થવું પડે. એક માણસ આ બાજુનો હાથ ખેંચે ને બીજો માણસ આ બાજુનો હાથ ખેંચે તો શું દશા થાય? તકલીફ પડે કે ન પડે? એમ તકલીફ થોડીક અનુભવે છે. મુમુક્ષુ જીવ તકલીફ અનુભવે છે, મૂંઝવણ થાય છે, મૂંઝાય છે. અને એ મૂંઝાયમાં રસ્તો ન નીકળે ત્યારે વેદનામાં આવે છે, મૂંઝવણ વધી જાય. રસ્તો ન નીકળે ત્યારે વેદનામાં આવે, એ વેદનામાં આવે ત્યારે હળવો થઈને પછી એમાંથી એને સૂજ આવવા માંડે. એટલે વેદના એને લાભનું કારણ થાય છે. પછી બે મલ લડતા હોય એમાં જોરાવર હોય જીતે, એ તો સીધી વાત છે. બળવાન હોય જીતે, જેનો અવિવેક મલ બળવાન હોય એ સંસારમાં ઘસડાઈને વિયો જવાનો. આ ક્ષેત્રમાં આવશે પાછો વિયો જશે પરિભ્રમણના વનટોળમાં. જેનો વિવેક મલ બળવાન થશે એ સંસારથી પરિમુક્ત થઈ જશે અને પછી આ લાઈનમાં પૂરેપૂરો જોડાઈ જશે. પણ શરૂઆતમાં બધા એને આ પરિસ્થિતિ થાય ત્યારે અંદરમાં ફ્રિક્શન પહેલાં શરૂ થાય, ઘર્ષણ પહેલાં અંદરમાં શરૂ થાય. એટલે ગુરુ નો વિશેષ પ્રકારે વજન દેવામાં આવ્યું છે. એની પાછળ કારણ છે કે પોતે અજાણ્યો છે અને જાણીતાને સાથે રાખે તો ભૂલા પડવાના ચાન્સ ઓછા, નહીં તો ભૂલો પડતા વાર ન લાગે. આ કલકત્તા શહેર છે આવડું મોટું. હવે હા, અજાણ્યો માણસ ઘર ગોતવા નીકળે એમાં એ દાખલ થયો ભેગો અહીંયા જ ઘર હોય તો શું કામનું? એને એ તો ગોતા જ કરશે. જાણીતો માણસ હોય એને પૂછે કે ભાઈ આ લગતો ને આ ઘર ક્યાં? તો કે તમે ઊભા છો ત્યાં. એવી વાત થઈ છે. નહીં તો ફર્યા જ કરે, મંદિરમાં ગોતે, મસ્જિદમાં ગોતે, જુદા જુદા આશ્રમમાં જઈને ગોતે. ક્યાંય જાણીતો ન મળે ન મળે ત્યાં સુધી એને કાંઈ પત્તો લાગે. અજા એને પોતે ભૂલેલા હોય કેવી રીતે બીજાને દેખાડે? જે પોતે જ ભૂલેલા હોય બીજાને તો દેખાડી શકે નહીં. એમાં શું છે, ભક્તિ માં પણ હવે ભૂલવાનું શરૂ થયું છે કે ચાલો ફલાણા ભક્તિ કરે છે એટલે આપણે એવી ભક્તિ કરો. દેખા દેખી ઓગ ભક્તિ, દેખા દેખી સખામ ભક્તિ, કાંઈક પાછળ કાંઈ ને કાંઈ ઈચ્છા હોય. નિષ્કામ ભક્તિથી જો ભક્તિ આપતી હોય તો એનું ફળ સારું છે, બાકી ગડબડ છે. ઓગ ભક્તિ હોય તો થાય, નિર્મળતા ન આવે. લોકો તો કહે છે ને સમર્પણ કરે, લ્યો ઓગ ભક્તિ એ સમર્પણ કરે કરે તો એટલે ભક્તિ જ. લોકો તો એને ભક્તિ જ કહેવાય ને. નિર્મળતા ક્યારે આવે? નિષ્કામ ભક્તિ હોય ત્યારે, નિતર ન આવે. સકામ ભક્તિથી નિર્મળતાનો આવે, મલિનતા હોય છે. 212 પત્રમાં લીધું છે ને કૃપાળુદેવે, એ વાત તો ખોટ કરી છે 212 ની અંદર એમને પોતે. એમાં એમ શબ્દ વાપર્યો છે એમણે કે એવા એવા પ્રસંગમાં જીવની દ્રષ્ટિ મલિન રહી છે. મલિન રહી છે એટલે શું? સકામતા છે, એમાં દ્રષ્ટિકોણ મલિન હોય છે. શું 271 પાનું છે હિન્દીમાં, જેના વચન બળથી જીવ નિર્વાણ માર્ગને પામે છે, સત્પુરુષ છે ને, જેના વચન બળથી જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવું જેના વચનની અંદર તાકાત છે. એસી સજીવન મૂર્તિ કા યોગ, પૂર્વ કાળ મેં જીવ કો બહુત બાર હો ગયા હૈ, પરંતુ ઉસકી પહેચાન નહીં હુઈ હૈ. ખરી ભક્તિ કી તો ઓળખાણથી આવે છે, એ પહેલાં નિષ્કામ ભક્તિ હોઈ શકે છે ઓળખ ભક્તિમાં, પણ ખરી ભક્તિ તો ઓળખાણ વગર ના આવે. જીવે પહેચાન, જીવને પહેચાન કરને કા પ્રયત્ન કથનચિત કિયા ભી હોગા, તથાપિ જીવ મેં જળ જમાઈ હુઈ, મૂળ મેં જળ મેને મૂળ મૂળિયા, સિદ્ધિ યોગાદિ રુદ્ધિ યોગાદિ મેને કુછ ને કુછ વાંછા સકામતા, ઓર દૂસરી વૈસી વૈસી કામનાઓ છે, તો કામ શબ્દ લીધો છે, કામનાઓ છે, જીવ કી અપની દ્રષ્ટિ મલિન થી. આ શબ્દ વાપરો છે. યદિ દ્રષ્ટિ મલિન હો તો વૈસી સતમૂર્તિ કે પ્રતિ ભી લક્ષ્ય બાહ્ય લક્ષ્ય રહેતા હૈ. એ શું થાય છે? સકામતાને લઈને શું થાય છે? બાહ્ય લક્ષ્ય રહે છે, એટલે એનું અંતર પરિણામને જોઈ નથી શકતો મલિન દ્રષ્ટિને લઈને. એટલે બહારનું બધું જોવે, બાહ્યાચરણ કેવું છે, સૂક્ષ્મ જ્ઞાન કેવું છે, શાસ્ત્ર જ્ઞાન કેવું છે. જીસે પહેચાન નહીં હો પાતી, બાહ્ય દ્રષ્ટિને કારણે પહેચાન નહીં હો પાતી, ઓર જબ પહેચાન હોતી હૈ તબ જીવ કો કોઈ અપૂર્વ સ્નેહ આતા હૈ. આ પહેચાનનો સિમ્પટમ લીધો, અપૂર્વ સ્નેહ આવે છે. અપૂર્વ સ્નેહ એનું સ્વરૂપ શું? અપૂર્વ સ્નેહ આતા હૈ કે કેસા આતા હૈ કે ઉસ મૂર્તિ કે વિયોગ મેં એક ઘડી ભર જીના ઉસે વિટમના રૂપ લગતા હૈ. એનો વિયોગ એને સહન નથી થતો, અર્થાત ઉસકે વિયોગ મેં વો ઉદાસીન ભાવ સે ઉસમે વૃત્તિ રખ કર જીતા હૈ. છતાં એને વિયોગમાં રહેવું પડે, પણ પછી એને ક્યાંય મન લાગે નહીં. આ ઉદાસીનતાના ક્રમમાં આ એક વસ્તુ ઊભી થઈ ગઈ કે સત્પુરુષના વિયોગને લઈને એનું મન કાંઈ લાગતું નથી. એમ ઘરમાં ઘરનો માણસ મરી જાય પછી ક્યાંય મન ન લાગે. કોઈ 12મા દિવસે કે ભાઈ લાડવા ખાવ ને, તો ભાઈ તમે ખવરાવો ઠીક છે, પણ હવે કંઈ ગળે ઉતરે એવું નથી, એટલે કે મીઠો લાગે એવું નથી. ઉદાસીનતા તો કામ કરે છે. અન્ય પદાર્થ કા સંયોગ એટલે અનુકૂળતાના સંયોગો પર મૃત્યુ, એ દોનો ઉસે સમાન હો ગયે હે. એટલે એનું કોઈ ઓલ્ટરનેટિવ નથી, વિયોગનું કોઈ ઓલ્ટરનેટિવ નથી, પ્રત્યક્ષતાનું કોઈ ઓલ્ટરનેટિવ નથી એમ કહેવાય છે. એસી દશા જબ આ જાતી હૈ તબ જીવ કો માર્ગ બહોત નિકટ હોતા હૈ, ત્યારે એ જીવને માર્ગ ઘણો નિકટ હોય છે, એસા સમજે. આમ સમજી લેજો, એસી દશા આને મેં, એસી દશા ક્યો નહીં આતી, એસી દશા આને મેં માયા કી સંગતિ બહુત વિટમ નામ અહીં, એને ક્યાંક બીજે પ્રીતિ છે, એનું નામ માયા. શું માટે સત્પુરુષ પ્રત્યે એને અપૂર્વ સ્નેહ આવતો નથી, એ માયાની સંગતિ છે. પરંતુ ફિર ભી બહુ સરસ વાતો કરી, યહી દશા લાને કા જિસકા દ્રઢ નિશ્ચય હે, કે મારે તો આ આવવું જ જોઈએ, મને પ્રાય અલ્પ સમય મેં વહ દશા ઉસકો પ્રાપ્ત હોતી, ઉકેલ આપી દીધો એનો, કે હવે અમારી એવી દશા નથી, તમારે શું કરવું, અલ્પ સમયમાં તારી નિશ્ચયની દ્રઢતા ઉપર છે. તો એનું ટોટલ શું નીકળ્યું, કે એને સત્પુરુષની આવશ્યકતા લાગી છે, કે આ એ વગર મારો પત્તો ખાવાનો નથી, બસ. એટલે એને જે જરૂરિયાત ઊભી થઈ, આમ તો દરિદ્ર માણસોને લોટરી લાગે તો પાગલ થાય, ચસકી જાય ઘણાનું, તો એને લોટરી જ લાગી છે, બીજું કાંઈ નથી. કેમ કે એમાં એને નિર્વાણ પદની ખાણ જોઈ, અનંત જ્ઞાનને અનંત સુખની ખાણ એમાં જોઈ સત્પુરુષમાં. પાછળ ઓલા અંતિમ પદોમાં લીધું ને, કે પરમ જ્ઞાન સુખધામ, સત્પુરુષના શબ્દો એ વાપરે છે, પરમ જ્ઞાન સુખધામ. પરમ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન અને અનંત સુખનું ધામ એમને ત્યાં જોયું, એટલે એની પાછળ એના પરિણામ જે હદે ખેંચાય છે એ ઘડી એને રહેવું પાલવે નહીં, એ દશાવીને ઊભું જોઈએ. તો એ પણ એક જ્ઞાનનો વિવેક છે એની અંદર, એની અંદર જ્ઞાનનો વિવેક છે. બીજા કોઈ પાગલ પણ છીએ ને, પણ એ જ્ઞાનનો, એના જ્ઞાનનો વિવેક છે. તો એ જ્ઞાનમાંના વિષયમાં ઈસ વિષય મેં પંચાધ્યાયી ઉત્તરાર્ધ કે 401 ગાથા દ્રષ્ટવ્ય હૈ, મેં દિખાને લાયક હૈ. પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધન આદિ વિધૌચિત સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત તત્ પરમમ પદમ. આત્મા કી મેને મુમુક્ષુ કી ભૂમિકા મેં સાધન આદિ વિધિ મેં જ્ઞાન હિ એક પ્રસિદ્ધ યાને મુખ્ય સાધન હૈ, ઓર જ્ઞાન હિ સ્વાનુભૂતિ કા એક કારણ હોને સે વહ મુમુક્ષુ કે લીએ જ્ઞાન પરમપદ હૈ. એ જે વિવેક ઉજો એ પરમપદ છે એનું, એ વખતે એ ભૂમિકાનું. કેમ કે એ જ્ઞાનને દોરે દોરે એ ઠેક સુધી પહોંચી જશે, અનુભૂતિ સુધી પહોંચી જશે. એટલે સાધનની ને વિધિની ચર્ચા કરવામાં આવે તો મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાન જ સાધન છે, અને જે જ્ઞાન આત્મકલ્યાણને આત્મસ્વરૂપની ભાવનાને ઉત્પન્ન કરનારું છે, જે જ્ઞાન ઉદાસીનતાને ઉત્પન્ન કરનારું છે બીજા પર અપેક્ષાએ, એ જ્ઞાન જ સાધન છે. બધું પુરુષાર્થને પણ જ્ઞાન ઉત્પન્ન કરે, બધા ગુણોનો ઉત્પાદક જ છે જ્ઞાન. એટલે એમણે આ ગાથા પંચાધ્યાયીકારે મૂકી છે, કે જ્ઞાન જ સાધન છે, સ્વાનુભૂતિનું કારણ છે, અને મુમુક્ષુને માટે એ પરમપદ છે. વિશેષ વિશેષ આવતીકાલમાં સાથે મળે છે.